તારીખ 30/1/1994 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
ઉદ્યોગ કેવી રીતે યોજનામાં કામ કરે છે અનુભવમાં આવતા અનેક પ્રકારના પરિણામો છે, એમાં બે વિભાગ છે. એક વિભાગ જ્ઞાન પરિણામ નો છે, ઉપયોગ છે. બીજો વિભાગ છે દાદાજી વિભાગ પરિણામ. અનુભવ એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો અને પ્રવૃત્તિ કરવાનો ખાસ પ્રકાર છે. કારણ કે રાજની સાથે જ્ઞાનનું એટલે પોતાનું, જ્ઞાનનું એટલે આત્માનું પોતાનું એકતો પરિણામ દેખી રહી છે. એક બંધ માર્ગ છે, એક સંસાર માર્ગ છે, અનંત જન્મ મરણનું કારણ છે. એવું કારણ જોયું અનંત જીવેન્દ્રો અને અનંત મોક્ષ માંથી સંતો અને પરમાત્મા પોતાના અનુભવથી આવી ઉપાય અનુભવ સિદ્ધ ઉપાય જાહેર કર્યો છે, પ્રસિદ્ધ કર્યો છે કે જે જીવોને જન્મ મરણથી મુક્ત થવું હોય, સંસાર દુઃખથી જીતવું હોય, એને ભેદના કરતો અને વિજ્ઞાન કર્તવ્ય છે. રાગ શુભાશુભ રાગ અને જ્ઞાન નો જુદો જુદો ભિન્ન ભિન્ન અનુભવ કરવાનો છે. એ અનુભવ ભિન્ન ભિન્ન અનુભવ કરવામાં ઉપયોગને અંદરમાં સૂક્ષ્મ કરવો પડે છે અને પોતાના અસ્તિત્વને જ્ઞાનમાં ગ્રહણ કરવું. રાગમાં જે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એનાથી નિવૃત્ત થઈ જાય. ઉદ્યોગ લક્ષણ વડે બરાબર ઓળખી અંદરમાં પોતાના સ્વરૂપમાં સાવધાન થઈ જાય, બળપૂર્વક પુરુષાર્થ જ્ઞાન બળપૂર્વક કહો, રૂચિ બળપૂર્વક કહો, પુરુષાર્થ પૂર્વક ઉપયોગ ઉપયોગને સૂક્ષ્મ કરીને તો ભાવ અને વિભાવ વચ્ચે નિર્ણામ કરો, જ્ઞાન લક્ષણ વડે સ્વભાવને ગ્રહણ કરવો સ્વરૂપે અને વિભાવ નિષ્ફળ તરીકે જુદો જાણવો, અને એ રીતે નાતા ધારા વડે સ્વભાવને જુદો જાણવો જોઈએ. સ્વભાવ જુદો છે પણ જુદો લાગતો નથી, જુદો અનુભવાતો નથી, જુદો ભાષ્યમાન થતો નથી. એ શરૂઆતમાં વિતંભના છે, અંદરના પ્રયોગાભ્યાસ છે, વારંવારના અભ્યાસ છે, એ જુદે જુદા અનુભવમાં આવી શકે છે. એટલા માટે જુદે જુદા અનુભવમાં આવી શકે છે કે જુદા છે માટે જુદા અનુભવમાં આવી શકે છે. એના ઉપર દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ પાષાણ અને સોનું ભેગા દેખાય છે પણ જુદા છે, સુવર્ણ પથ્થર છે જ્યાં સોનાની ખાણ હોય છે ત્યાં પાષાણમાંથી એક ટુકડો લ્યો, પથ્થરનો ટુકડો લ્યો તો પણ એની અંદર પથ્થરના પરમાણુ અને સોનાના પરમાણુ જુદા જુદા છે. સોનાના પરમાણુ છે તે પથ્થરના પરમાણુ છે, અને પથ્થરના પરમાણુ છે તે સોનાના પરમાણુ નથી. એની અંદરથી ગરમ કરીને બંનેને જુદા જુદા કરી શકાય. એની સામે પ્રશ્ન ઉભો થાય કે સોનું તો ચળકે છે ને, એટલે પથ્થર અને તે બંને જુદા ભણાય. માટીના પથ્થરના પરમાણુ ચળકતા નથી, સોનાના પરમાણુ ચળકે છે, જુદા જુદા જણાય છે. પણ આ રાગ અને જ્ઞાન માં કઈ રીતે જુદા જણાય? જ્ઞાન અને રાગ માં એવું કાંઈ જુદા પાડવા માટેનું કારણ મળે છે? સોનાની સોનાનો ચળકાર જેમ જુદા પાડવા માટે કારણ બને છે, એમ જ્ઞાન અને રાગનું જુદા પાડવા માટે એવું કોઈ કારણ છે? ખરું આવું પ્રશ્ન છે. આ જ્ઞાન પણ ચળકે છે, જ્ઞાન જ્ઞાન પણ ચળકતું નથી એમ પૂછે છે. રાગ છે, રાગ નો વિષય કોઈ પદાર્થ છે એવું ક્યાં નક્કી થાય છે? ક્યાં નક્કી થાય છે એટલે કોની હૈયાતીમાં એ નક્કી થાય છે, કોની મોજુદગીમાં એ નક્કી થાય છે? આ ક્રોધ થયો, આ કારણથી ક્રોધ થયો, એ કોની હૈયાતીમાં નક્કી થાય છે? ક્રોધ ને જાણતો નથી, બહારના પરમાણુ પણ પોતપોતાને જાણતા નથી, તો એ છે પણ નથી કરે છે, એમ થયું એમ પણ નથી કર્યું, એની હૈયાતી પણ એમ નથી કર્યું. જ્ઞાનની હૈયાતી વિના એ કઈ એમની વિદાની હૈયાતી પણ, જ્ઞાનની હૈયાતી વિના ક્રોધની રાજની કે રાજના વિષયની હૈયાતી ભાવ ચળકતા નથી પણ વધે જ્ઞાન જ ચળકે છે, અને જ્ઞાન જણાય છે. અહિયાં શું વિશિષ્ટ પ્રકાર છે પરિણામ, કે જ્ઞાન અને રાગ બંને હૈયાત છે એ તો સમજી શકાય એવી વાત છે. ગીતા જ્ઞાન ને આ જીવ સુખી જ ગયો છે, રાગમાં પોતાની હયાતીનો અનુભવ કરી રહ્યો છે સતત પડે, એટલે એને રાગ જ બધે દેખાય છે, જ્ઞાન ભરવા છતાં દેખાતું સમજે છે. સોરી સમજણમાં તો સ્વીકાર કરવો પડે એમ છે કે જ્ઞાન જાણે છે, અને રાગ છે રાગનો વિષય છે જ્ઞાનમાં જ ખબર પડે છે. પણ રાગ હોય પણ વિકલ્પ હોય પણ પરિણામમાં અનુભવમાં એ રીતે વર્તી રહ્યું છે કે જ્ઞાનને બિલકુલ ચૂકી જઈને એટલા રાગનો એકાંત અનુભવ થતો હોય એવી સંસારમાં જુદી દશા ચાલી રહી છે. આવી પરિસ્થિતિ હોવાને લીધે, આ પરિસ્થિતિમાં જીવ ઉભો હોવાને લીધે એને કઈ રીતે જ્ઞાન ચડશે છે એમ પકડવું, અથવા બધે જ્ઞાન જ ચડકે છે અને બધે જ્ઞાન જ જણાય છે એવી રીતે જ્ઞાનને મુખ્ય કેવી રીતે કરવું, જ્ઞાનને ગૌણ કરીને રાગને મુક્ત કરી દો છો. હવે રાગને ગૌણ કરીને જ્ઞાનને મુખ્ય કરવાનું છે તો કેવી રીતે કરવું, આ એક અહીંયા પ્રશ્ન અપેક્ષિત છે. ત્યારે બપોરે જે આપણે સમય સાથે અંદરની ગાથા ચાલે છે એનો નામ વિશે નોકરીનો અનુસરણ આવે છે. બરાબર. કોઈ પણ ચોક્કસ કાર્ય કરવું હોય ત્યારે પરિણામમાં એ કાર્ય કરવાનો ઉદ્દેશ ધારણ કરવો પડે. કોઈ ચોક્કસ કાર્ય કરવું હોય તો પરિણામમાં કોઈ ચોક્કસ ઉદ્દેશ ધારણ કરવો પડે. આમ જગ્યા ઉદ્દેશપૂર્વક કાર્ય થાય છે. ઊંચી પરિસ્થિતિમાં ઉભો છે માટે વિશેષ વાત શું થાય, જ્ઞાન બુધે જણાય છે, જ્ઞાન જ ચોકી રહ્યું છે એમ આપ કયો છો? કેમ કે આપને તો એવો અનુભવ વર્તે છે કે આપ એમ કયો છો, પણ અમને તો એવું કઈ થતું નથી. જ્ઞાન બધે ચોકતું જણાતું નથી, જ્ઞાન બધે જણાતું હોય એવું લાગતું નથી, તો અમારે શું કરવું? આ પ્રશ્ન આ જગ્યાએ તો કહી શકે છે. તો એની સૂક્ષ્મતા આ છે કે જ્ઞાનને સ્વયંને જાણવા માટે, જ્ઞાનને પોતાને જાણવા માટે, જ્ઞાનમાં પોતાને જાણવાનો એક ઉદ્દેશ ધારણ કરવો જોઈએ. આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે જ્ઞાનથી જ્ઞાનને જાણવાનો. તો મુદ્દાની વાત આવી રહ્યા વ્યવહારે એમ કહેનારા શાસ્ત્રો નો અભ્યાસ કરવો તેને જ્ઞાનાભ્યાસ વ્યવહારે કહેવાય છે. શાસ્ત્રો સ્વાધ્યાય ને જ્ઞાનાભ્યાસ કેટલા માટે કહેવાય છે? શાસ્ત્ર આવું જ્ઞાનમાં જ્ઞાન નો અભ્યાસ કરવાનું સમજાવે છે માટે. ખરેખર તો નિશ્ચય થતો જ્ઞાનમાં જ્ઞાનને અનુભવવાનો અભ્યાસ એને જ જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે. નિશ્ચય જ્ઞાનાભ્યાસ અને એવું કહેનાર ગ્રંથોનું અધ્યયન કરવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું એને વ્યવહારે જ્ઞાનાભ્યાસ કહેવામાં આવે છે. એ પણ ક્યારે? કે એ કહે છે એવો અભ્યાસ કરવામાં આવે તો ત્યારે,
નહીતર નહીં.
નહીતર એ શાસ્ત્રો નો અભ્યાસ નાના અભ્યાસ નથી.
બરાબર.
ગોખણ પટ્ટી છે. યાદદાસમાં હોય તો યાદદાસમાં રહી જાય, રાખવાનો પ્રયત્ન થાય. આ સિવાય સ્મૃતિ વિસ્મૃતિ ના સાથે જોડાયેલી છે, પાલન કરે એવી સ્મૃતિ.
કઈ કાર્યકારી નહી થઈ એ સ્મૃતિ, કઈ કાર્યકારી નહી થઈ
સ્મૃતિ, કઈ કાર્યકારી થતી નથી.
બરાબર,
સ્મૃતિ નો કોઈ ઊંડો મૂળ નથી. ઉપરની અને એ સ્મૃતિ અથવા ધારણા કરતી વખતે પણ કોઈ પરિસ્થિતિ ઉલટી ચાલે છે, અને તે ઉલટી એવી રીતે ચાલે છે કે રાગના આધારે એનું જ્ઞાન વધતી રહ્યું છે. એવી ઉલટી પરિસ્થિતિ છે, અવલંબન રાગનો છે. એટલે પાયો ખોટો છે, આધાર ખોટો છે.
બરાબર,
એવા આધારમાં થયેલું જ્ઞાન સ્મૃતિ જ્ઞાન એ કઈ કાર્યકારી
નથી.
સંતોષ પકડવામાં આવે, સમજાઈ ગયા કે યાદદાસ્ત રહી ગયા તો દર્શન મૂળ તીવ્ર થઈ જાય, પર્યાય બુદ્ધિ તીવ્ર થઈ જાય, અને મોક્ષ માર્ગની સમિત જવામાં અંતર વધી જાય એવી પણ સંભાવના ખરી. એટલા માટે એ વાત આવશ્યક છે. બરાબર, શાસ્ત્ર નો જ્ઞાનાભ્યાસ કરવો તો પણ શાસ્ત્ર કહે તે પ્રમાણે કરવો, એટલે કે યથાર્થ વિધિ એ કરવો, અયથાર્થ વિધિ એ ન કરવો. યથાર્થ પ્રકારે કરવો ને અયથાર્થ પ્રકારે ન કરવો. યથાર્થ પ્રકારે કરતા ગુણ ઉત્પાદક છે, અયથાર્થ પ્રકારે કરતા અવગુણ અથવા દોષ ઉત્પાદક છે. પરિણામ કોઈ નિષ્ફળ જતા નથી. યથાર્થ એટલે શાસ્ત્ર કહે છે કે જ્ઞાનમાં જ્ઞાન નો અનુભવ કરો, અને જ્ઞાન ને અનુભવવા માટે જ્ઞાનમાં જ્ઞાન ને અનુભવવાનો ઉદ્દેશ ધારણ કરો. એ રીતે જો શાસ્ત્ર કહે છે એ રીતે અંદર માં પ્રયોગાત્મક પરિણામ થાય તો તે પ્રકાર યથાર્થ છે, નહીં તો માત્ર સ્મૃતિ ને ધારણા નો પ્રકાર છે તે યથાર્થ, એ પણ અયથાર્થ પ્રકાર છે. આમ છે કેમ કે આપણે બધા અધ્યાત્મ શાસ્ત્રો છે, અધ્યાત્મ રચના મળતા છે. એટલે કેવી રીતે આત્મામાં આધાર લેવાનો ઉપદેશ આપે છે કે પ્રેરણા આપે છે તે વાતને ગ્રહણ કરવો, ગ્રહણ કરીને પ્રેરણ કરવાનો પુરુષાર્થ કરવો, તે ગંભીરતાથી એકદમ સિન્સિયર પ્રયત્ન કરવા જેવો છે. જે કોઈ ખામી છે તે સિન્સિયારિટીની ખામી. જ્ઞાન નો સળગાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે અને પોતે પોતાના અનુભવ શક્ય છે. મન પણ ન પ્રસરતો હોય એને સમજાવવું, સમજવું મુશ્કેલ પડે. જ્ઞાની એમ કહે છે કે જ્ઞાન નો સળગાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે, અમારા આત્મામાં તો પ્રદેશે પ્રદેશે જ્ઞાન નો સળગાટ અમને અનુભવમાં આવી રહ્યો. જ્ઞાનમાં આત્મામાં જ્ઞાન જ પ્રસરી રહ્યું છે અને ચળકતું જ્ઞાન છે, ઝળકતું ચળકતું જ્ઞાન છે. પ્રકાશતું એટલે અનુભવાતું. હું જ્ઞાનમય પણ છું એવી પોતાની હયાતીને પ્રકાશનું જ્ઞાન, વેદનું જ્ઞાન પ્રસરી રહ્યું છે ચારે તરફ. એનો જ પ્રકાશ ચારે તરફ એટલે પ્રદેશ પ્રદેશ અંતર ભાઈ આદિ મધ્ય અંતમાં બધે
એના સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એ પ્રકાશ સિવાય બીજું દેખાતું નથી.
બીજું અંધારું છે એ સિવાય નું બાકી નું બધું
અંધારું
છે. નાની પુરુષો ના વચનો માં વચન ગાંભીર્ય છે ત્યાં સુધી પહોંચવું જોઈએ. જો એમના વચન ગાંભીર્ય ને સમજવામાં ના આવે તો બધું ઉપર ઉપર છે. શબ્દાર્થ ને ભાવાર્થ માં નયાર્થ માં નકાર્થ માં વાત પૂરી થઈ જાય અને હાથમાં કઈ આવે નહીં.
આ જ્ઞાન લખ્યું છે પહેલી લીટીમાં. આ જ્ઞાન પણ ચળકે છે.
આ જ્ઞાન પણ ચળકે છે. આ ઉપર શું કેવું છે? વિદ્યમાન પ્રગટ છે એવું જ્ઞાન. આ જ્ઞાન એટલે આ એટલે પ્રગટ, આ એટલે વિદ્યમાન. આ જ્ઞાન પ્રગટ છે ને એમ કહે છે પોતાના અનુભવથી કહે છે ને. આ જ્ઞાન પ્રગટ છે ને આંદર તો પકડવા જેવો છે. શું ફાયદો છે આમાં? શબ્દો તો સાદા છે પણ આ જ્ઞાન પ્રગટ કરવા જેવું છે એટલે પ્રગટ જ્ઞાન ને અનુભવીને કહે છે કે આ જ્ઞાન તો પ્રગટ છે ને, અમારું જ્ઞાન તો પ્રગટ છે ને. ત્યારે સાંભળનારાયણ છે કે આપણું જ્ઞાન આપને સળગતું છે પણ અમારું જ્ઞાન હજી અમને સળગતું નથી. એનું શું કરવું? કેમ કે અમને તો અમારી સમસ્યા ની પડી છે. અમને જે તકલીફ છે એનું દુઃખ છે અમને તો કઈ કામ નતું. અમે પણ એક દિવસ તમારા જેવા જ હતા. નાની કોઈ એનર્જી નથી. કોઈ જ્ઞાની વ્યક્તિગત રીતે એનર્જીથી કોઈ જ્ઞાની હોય નહીં, હોય શકે પણ નહીં. એ અજ્ઞાની માંથી જ્ઞાની કઈ રીતે થયા એ પ્રકાર સમજીને, એ પ્રકારનો પ્રયત્ન પુરુષાર્થ કરીને, પ્રયાસ કરીને પરિણામ કરવું એ એક જ્ઞાની થવાનો ઉપાય છે. જ્ઞાની થવું એટલે મોક્ષ માર્ગે તો મોક્ષના માર્ગે ચડી જવું. ધર્મની પ્રાપ્તિ થવી, ધર્મની પ્રાપ્તિ થવો કે આત્માની શાંતિની સુખની પ્રાપ્તિ, નિરાકુર સુખ શાંતિની પ્રાપ્તિ થવી એ કોણ નહીં છે. એટલા માટે તો આ સ્વાધ્યાયનો વ્યવહાર ગુરુદેવે કૃપા કરીને ચાલુ કર્યો. સંપ્રદાયમાં તત્વજ્ઞાનનો સ્વાધ્યાય લુપ્ત પ્રાય હતો. અત્યારે પણ એ સિવાય તો બધું લુપ્ત પ્રાય છે. ગુરુદેવની કૃપાથી સ્વાધ્યાય ચાલે છે. આપણા સત્સંગીઓમાં મુરુક્ષોમાં માટી પર સુધા ભક્તિ જ્ઞાન ને ચળકાયું છે, પ્રકાશ્યું છે. જ્ઞાન માં પ્રકાશ, જ્ઞાન માં અજ્ઞાની ને પણ ગોજ્યું છે. અજ્ઞાનીને પણ જ્ઞાનનો જ્ઞાન પ્રકાશ તો મોઢું છે પણ એને જોવા માટે દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. જો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય તો જ્ઞાન ચળકતું અનુભવ ગોચર થાય છે. હા, એ વાત કરી છે. ઉપાધિ એટલી લઈને બેઠો છે. રસ્તો લાંબો ગણો કે ટૂંકો ગણો, અઘરો ગણો કે સહેલો ગણો, એક જ છે. રસ્તા બે નથી. અમને કામ કરવાની તક આપે ત્યાં તો એવી રીતે માગણી કરશે ઉત્સાહ ઉમંગી નહીં અને કોઈ લાઈન શીખવી હોય તો મફત નોકરી કરવા તૈયાર થાય થાય કે ન થાય અમારે કઈ પગાર જતો નથી શીખવા માટે તો તમારે ત્યાં આવે આ તો બને છે કે નહીં અહીંયા થોડું ઉમંગ છે ઉત્સાહ લઈને કૃપાળુ લખે છે કે ઉલ્લાસિત વિર્યમાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે ઉલ્લાસિત વિર્યમાન ગુરુદેવ તો ત્યાં સુધી દુષ્કાન એક વાછડા ને આજે દૂધ દોટી વખતે છોડાવે ત્યાં ચારે પગે થી ઉત્સવ આપીએ હજી છોડ ગુરુ છોડે નહીં પેલા ઠેકડા મારવા સમજે છે એટલો ઉત્સાહ એને મુક્ત થવાનો છે ચાર કલાક થી આઠ છ કલાક થી બંધાવા હોય એને દોરું છોડે ત્યાં ઉત્સાહ આવે છે આજે વનાદી કાળ થી બંધાયેલો દુઃખી થયેલો છે એને મુક્તિ ની વાતમાં અને મુક્તિનો માર્ગમાં ઉત્સાહતા નહીં એને ઉત્સાહ આવવો જોઈએ કે મારા પરમ કલ્યાણનો વિષય છે પરમ કલ્યાણનો વિષય કોઈ મહાન મહાન કોઈ યોગે સામે આવ્યો છે 595 કરોડ ની વસ્તીમાં બધાને આ ચીજ સામે આવતી નથી
બરાબર
નીતરતું સત્ય છે સત્યને શોધવા જાય તો જિંદગી પૂરી થઈ જાય તો સત્ય ન લાગે એવી પરિસ્થિતિ જગતની છે તો પણ મહાન જ્ઞાન સુની યોગે આ સત્ય સામે આવ્યું છે તો એનું ડિવેલ્યુએશન ન થાય આપણાથી એટલી જવાબદારી તો ઓછા ઓછી રાખવી જગત એની કિંમત કરવી એનું મૂલ્યાંકન કરવું અને પ્રાપ્તિ માટે પૂરી ગંભીરતાથી એનો પ્રયત્ન કરવો એ આપણી આપણા માટેની ફરજ છે કોઈના માટે કરવું નથી પણ એ આપણી આત્મા માટેની ફરજ છે અને એ કરવાયું શું કહ્યું કે અમને તો આ જ્ઞાન ચળકે છે ને તમને પણ ચળકે છે જરાક ઉદ્દેશ ધારણ કરીને જોવાનો પ્રયાસ કરો તો તમને પણ તમારું ચળકતું જ્ઞાન જરૂર જ્ઞાનમાં આવશે આવ્યા વગર ન રહે એવું છે સમય સારા શાસ્ત્રોમાં આચાર્ય મહારાજ તો એને ટંકોત્ર એવું વિશેષણ આપે છે એવો છે જ્ઞાન સ્વભાવ ટંકોત્કીર્ણ છે ટંકોત્કીર્ણ એટલે ન ઘૂસાડી શકાય એવો અનુભવ કરતું બંધ કરી શકાય એવું નથી કરી દો બંધ એક સેકન્ડ માટે કરી દો બંધ કે નહીં કરી શકો થઈ શકે એવું છે એમાં વિપરીત પણ છે એ છોડીને અવિપરીત પણ કરવા જેટલું કાર્ય છે આથી વધારે કાર્ય એક બાળકને તૈયાર કરતા 15 વર્ષ લાગે છે 20 વર્ષ લાગે છે ત્યારે એ પેટ ભરે એટલું કમાતું શીખે બાળપણની અવસ્થાથી એને એજ્યુકેશનમાં બેસાડવો પડે મોકલવો પડે 15-20 વર્ષે કમાતો કમાતો થાય એટલો લાંબો પ્રોસેસ છે અને એ પણ સંસાર અર્થે એમાં તો પૂર્વ કર્મ હોય એ તો મળે ને બાકી ગમે એવો હોશિયાર હોય તો કે બાપ ખાય ચૂકાય પણ આટા મારે પાકો ભાજે અહિયાં એવું નથી એવો એની અઘરી વાત નથી પંદર વીસ વર્ષની વાત નથી પંદર વીસ મહિનાની એ વાત નથી પંદર વીસ વર્ષની તો વાત નથી પણ પંદર વીસ મહિનાની પણ વાત નથી તો કેટલી સગવડ આપી છે પ્રયત્ન કરે તો અત્યારે કામ થઈ જાય અત્યારથી પ્રયત્ન કરે તો અત્યારથી કામ થવા લાગે કે આટલી તો સગવડ છે તમે નક્કી કરો તમે તમારા કેટલા વર્ષે શીખ્યા એટલે કેટલી મહેનત પછી શીખ્યા એટલું આમાં નથી તો આ અઘરું છે કે આ સહેલું છે કા તો સહેલું છે એના કરતા સંસારના કાર્યો કરતા તો આ સહેલું છે વિભાવ ભાવ સરસતા નથી એટલે વિભાવ જાણતો નથી અંધારા છે જ્ઞાન તો પ્રકાશ સ્વરૂપ છે સોનું ઝળકે છે પથ્થર ઝળકતો નથી સોનું ઝળકે છે એટલે આ પથ્થર માં સોનું રહેલું છે ખબર પડે છે કોને ખબર પડી કે જ્ઞાન વિના અમને સોનાનો ચળકાર જણાઈ ગયો એવું કહી શકો એમ છો એટલા માટે જ્ઞાન આગળ છે પણ એને પાછળ કર્યું મુખ્ય છે એને ગૌણ કર્યું ઉર્ધ છે એને ઉર્ધ ન રહેવા દીધું આ પહેલેથી વિપર્યાસ છે પરિણામ વિપર્યાસ અહીંથી શરૂ થયો છે મુખ્યને ગૌણ કર્યું ગૌણને મુખ્ય કર્યું અહીંથી વિપરીતતા અહીંથી ચાલુ થઈ ગઈ પરિણામમાં પહેલેથી વિપરીતતા ચાલુ છે તે વિપર્યાસ છોડાવે છે કે ઉર્ધ છે એને ઉર્ધ રાખ બાકી બધું આપોઆપ નાખું જોઈએ ગૌણ થઈ ગયું છે અને એમાં સારું કર્યા ને સુખ શાંતિ છે એ સિવાય બીજો કોઈ સુખ શાંતિનો ઉપાય નથી દેખાવમાં બધા મોતી દેખાય ફરક નો એને બધા સરખા જ લાગે એમાં એને તફાવત ન દેખાય પણ જે ફરક વાળા છે મોતીના પારખું છે એ સાચા મોતી ને એમાંથી જુદા તારવી લે છે બાકીના ખોટા મૂકે છે એમ જુદા તારવી લે એક દ્રષ્ટાંત છે તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહો જો પારખના વિષય આવ્યો ગ્રહો એટલે પરખીને ગ્રહણ થાય છે પરખીને જુદો પડે છે પરખનો વિષય છે. ઓળખવું એટલે પરખવું, મારો પાછળ એટલે પરખવું. અને પરખની ચીજ છે આત્મા ને જ્ઞાન દ્વારા પરખવો. ન પરખાય ત્યાં સુધી પરિચય કરવો. પરિચય થી પરખ આવે છે, વગર પરિચય થી કોઈને પરખ આવવાનો કોઈ પ્રકાર બધો નથી. પોતાના વ્યવસાય ન હોય એને સમજી લેવું. કાપડ વાળા કાપડ ની પરખ જાણે છે, ચાંદી વાળા ચાંદી ની પરખ જાણે છે, હીરા વાળા હીરા ની પરખ જાણે છે, મોતી વાળા મોતી ની. ચાય નો ચા નો વેપાર કરે ચાની પરખ જાણે છે, ચોખા નો વેપાર કરે ચોખા ની પરખ જાણે છે. દેખાય તો બધા સામાન્ય, પણ એની પરખ થી ખબર પડે છે કે આ કેવી ચીજ એની ક્વોલિટી કેવી છે એની સમજાય છે. પરિચય વગર જેમ પરખ ઓળખ આવતી નથી એમ આત્મામાં જ્ઞાન ને અનુભવવાના પ્રયત્ન થી અંતર અવલોકન થી પરખ કેવી રીતે આવશે? જે જ્ઞાન વર્તી રહ્યું છે, જે જ્ઞાન પરણવી રહ્યું છે, એને જ્ઞાન થી જ્ઞાન નું અવલોકન ચાલુ કરો કે એમાં અનુભવ શું થાય છે, વેદાય છે. જ્યાં સુધી સ્પષ્ટપણે વેદાય અને પ્રતિભાસિત ન થાય, અખંડ સ્વભાવનો પ્રતિભાસ ન આવે, ત્યાં સુધી અંતર અવલોકનનો અભ્યાસ ચાલુ રાખો. આ પ્રયોગની પદ્ધતિ છે. આ કર્તવ્ય કરવા જેવું જે કામ છે આ છે. અંદરમાં આત્માની પરખ કર્યા વિના અંદર જ્ઞાન કેટલું ને સુખ કેટલું ભર્યું છે, ખાંડમાં કેટલો માલ ભરેલો છે, અક્ષય ખાંડ છે. બીજી ખાંડ તો 100, 200, 500, 1000 વર્ષ ખૂટી જાય છે, આ ખાંડ અનંત કાળે ખૂટતી અક્ષય પાત્ર છે. એ ખાંડનો જેટલો માલ છે એટલો દેખાય ન જાય ત્યાં સુધી એનો પરિચય કરવા માટે અંતર અવલોકન ચાલુ રાખ. આ અંતર અવલોકન બીજા અભ્યાસ કરવામાં આવે છે. પરખ આવી જશે, આ અવલોકન ચાલુ રાખવાથી પરખ આવશે. પરખ આવતા આવતા આવો જ્ઞાન સ્વભાવી હું આત્મા છું એમ જ્ઞાનમાં પ્રજ્ઞામાં ગ્રહણ થશે. ગ્રહણ કરનારી પરમાત્મ તત્વ ને જીલનારી ભગવતી પ્રજ્ઞા છે. પરમાત્મ તત્વ ને જીલે છે માટે આપણે ભગવાનની પ્રતિમા જેની માથે ઉપાડી છે ને પરમાત્માને, સર્વ પ્રતિમા હોય છે અભિષેક કરવો હોય માથે લઈને ઉભી છે એમાં ભગવતી પ્રજ્ઞા છે. એ પરમાત્માને શિવ શિરોધાર્ય કરે છે, ધારણ કરે છે, શિવ જીવે છે. એ રીતે આત્માને પ્રજ્ઞાથી જાણવો, જે જાણનારો છે તેનું, જે દેખનારો છે તેનું, દેખામાનું ભવિષ્યમાં દર્શન ઉપયોગ નથી જોયો. પશ્યતે જીન સાધનમ સંભવ, પશ્યતે એટલે દેખે છે, દેખે છે એને અનુભવે છે. જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું, અનુભવ કરનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને જો વારંવાર સૂક્ષ્મ શબ્દનો પ્રયોગ કરે છે, એમ ઉપયોગને અંતરમાં સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. એમ કહીને એમ કહેવું છે કે શાસ્ત્ર પણ સૂક્ષ્મ ઉપયોગી, શાસ્ત્ર નો અભ્યાસ પણ સૂક્ષ્મ ઉપયોગી કરવો, ગંભીર ઉપયોગી કરવો. સ્વાધ્યાય એ કોઈ મનોરંજન નો પ્રસંગ નથી, પિરિયડ નથી, એ કર્ણેન્દ્રિયનો અને મનનો વિષય બનાવીને નક્કી જોઈએ. ગંભીર અને સૂક્ષ્મ ઉપયોગથી મારું આત્મકલ્યાણ કેવી રીતે થાય એ સમજવા માટે હું તત્પર થાવ છું. એવી તત્પરતાને સ્વાધ્યાય કાળ કહેવામાં આવે છે. જો એવી તત્પરતા ન હોય તો એ સ્વાધ્યાય કાળ નથી, એને માટે તે અકાળ છે. કાળ રહેતો નથી સ્વાધ્યાય. ઉપયોગ ને સૂક્ષ્મ કરીને આત્માને વિભાવને જુદા પાડી શકાય છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. એટલે અંતરમાં જ્ઞાન વળીને પોતાના સ્વભાવને ગ્રહણ કરે, તે અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાયને અહીંયા ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવે છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી થાય છે. આવું વિભાવથી આત્માને છૂટો પાડવો એવું કાર્ય વ્રત કરવો, વ્રત લેવાથી ન થાય એમ કહે છે. ચાલો મારે આજે જમવું નથી, ઉપવાસ કરવો છે, આજે મારે વ્રત છે, ફલાણી ચીજ નહીં ખાવાનું વ્રત છે, અથવા બિલકુલ નહીં ખાવાનું વ્રત છે, એનાથી એ કાર્ય ન થાય. એ પ્રકારના તપથી પણ કાર્ય ન થાય, અને કોઈ પદાર્થ નો ત્યાગ કરે તો પણ ન થાય. વ્રત પણ ત્યાગાદી એના સ્થાનમાં ભલે હો પણ તે સાધન ન થાય. સાધન તો જ્ઞાન જ છે, પ્રજ્ઞા જ સાધન છે. આ તો અનુજ્ઞાન ને અનુભવ સિદ્ધ કરી લીધી પેલી વાત છે.
બરાબર,
એ વાત નો વિષય નથી. આ તો એક આત્મકલ્યાણ હશે, સરળતાથી સમજવા જેવો કે આ રીતે જ્ઞાનને અને રાગને જુદા પાડવાનું, સ્વભાવને અને વિભાવને જુદા પાડવાનું, આત્માને અને અનાત્માને જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી એટલે જ્ઞાનથી થાય છે. એ જ્ઞાન થયા પહેલા કોઈ વ્રત તરીકે ત્યાગ કરી લે તો કશાય બંધ થાય, ભલે હોય એનો અર્થ એમ કે એને કશાય તીવ્ર કરવાનું અમારું અનુમોદન નથી. એને કશાય બંધ થતો હોય તો ભલે તમે કરો તો કરો, એની સાથે અમને વાંધો નથી. પણ એનાથી જ્ઞાન ને રાગ જુદા નહીં પડે, સાધન નથી. એટલે એને સાધન માંથી માનીને કરશો નહીં.
બરાબર, એમ કેવું.
સાધન તો કે સાધન ન થાય એનો અર્થ કે સાધન માનીને કર્તવ્ય
નથી.
મોક્ષની ભૂમિકામાં આગળ મોક્ષ માર્ગમાં પંચમ સ્થાનથી વ્રત પ્રત્યાગ શરૂ થાય છે, અને કોઈ મોક્ષુ વિષાત્મની ભૂમિકામાં પણ શરૂ કરી દે છે. પણ મોક્ષની ભૂમિકામાં સાધન પ્રજ્ઞા અથવા જ્ઞાન છે. તે પહેલા ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાગાદી એ કોઈ સાધન થઈ શકતા, કેમ કે એ ચારિત્રના પ્રકરણમાં જાય છે, દ્રષ્ટિ ઊંધી પડે છે એ શ્રદ્ધાના પ્રકરણમાં જાય છે, અને બંનેમાં પૂરું વિપરીત પરિણામ હોવાથી એ સાધન થઈ શકે. સાધનમાંનું એ ક્રમ વિપર્યાસ છે અને કાર્યકારણ વિપર્યાસ છે. એ સાધન અપેક્ષાની ચોખ્ખો છે. હવે મૂળ વાત ને સમજવા જેવી છે કે છેલ્લા પેરેગ્રાફમાં જે રાગ ને રાગ ના વિષયોમાં રસ છે અને અભિપ્રાય પૂર્વક નો રસ છે એને રસ બુદ્ધિ કહે છે. સુખ લાગે છે અને અભિપ્રાય પૂર્વક સુખ લાગે છે એને સુખ બુદ્ધિ કહે છે. કેવી રીતે તૂટી જાય છે, કેવી રીતે મોડી પડી જાય છે, એનું ફોર્સ એનું જોર તૂટી જાય છે ત્યારે કે જો સ્વભાવનો મહિમા આવે તો, અથવા સ્વભાવ ગ્રહણ કરવાથી અનંતકાળના દુઃખ મટીને અનંતકાળના પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય એવી આ મહિમાવંત ચીજ છે એમ જો એનું મૂલ્યાંકન કરવામાં આવે તો એને સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ તૂટી જવું જોઈએ. મોક્ષની ભૂમિકામાં એનું જોર તૂટી જવું જોઈએ.
અભિપ્રાય પૂર્વક ની રસ બુદ્ધિ કીધું એટલે હું
બુદ્ધિ એટલે અભિપ્રાય
અભિપ્રાય પૂર્વક અભિપ્રાય પૂર્વક રસ બુદ્ધિ આમાં રસ બુદ્ધિ છે.
રસ બુદ્ધિ
અભિપ્રાય પૂર્વક ની રસ બુદ્ધિ લીધી ને એમ
બુદ્ધિ એનો જ અભિપ્રાય પૂર્વક નો રસ છે રસ બુદ્ધિ, અભિપ્રાય પૂર્વક નો સુખ છે સુખ બુદ્ધિ. મને આફુસ કેરી ભાવે છે એવો જે અભિપ્રાય છે તે ખાતી વખતે એનો રસ રેડાયા વિના રહે નહીં. પહેલેથી અભિપ્રાયમાં એની સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ પડી છે એટલે ક્યારે શરૂ થશે એની રાહ જોવા ના આવે. તમે શરૂ ન થયું હોય તો જો પછી વૈચારિક બધા ઘણા પ્રયોગ થઈ ગયા છે કોલ્ડ સ્ટોરેજ વાળા ક્યાંથી શરૂ જોઈ રહી ગયા. તમે આપણે તો દિવાળીના દિવસે પણ અમે હાફૂસ કેરીનો રસ ખાઈએ છીએ. એમાં તારું સુખ કઈ જગ્યાએ છે એ ગોતીને કે નહીં મને એમાં કઈ સુખ સુખ નામનો દ્રવગુણ કર્યા છે કોઈ એક રસપણ છે ખરો પણ આ બધું ખોટો અભિપ્રાય હોય ત્યારે એ પ્રસંગના ઉદય વખતે તીવ્ર રસ રેડાયા વિના એવો જે તીવ્ર રસથી પરપદાર્થ પ્રત્યેના પરિણામની જે પ્રવૃત્તિ છે પ્રતિપક્ષ વિરુદ્ધ જાતિ નું ઝેર છે. એ ઝેર છે અને એ પ્રસંગે પ્રસંગે આ જીવ કેટલું ઝેર ખાઈ ગયો છે એની એને ખબર નથી. અનંત શક્તિ છે એટલે ઝેર ને ખાતર જાય છે ખાતર જાય છે. તો પણ પોતાનો અમૃત સ્વભાવ મળતો નથી પણ એનો સામર્થ અનંત શરીર તો અમુક પ્રકારે ઝેર વ્યાપે ત્યારે પછી મૃત્યુને શરણ થવું પડે પણ આત્મા અગર અમર પદાર્થ હોવાથી મૃત્યુનું તો થતું નથી. એ તો ઝેર તો અનંત લઈ લે છે ટોક્સિકેશન થઈ જાય છે એ બધા રસ લેતા 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 એટલું કોમ્પ્લિકેશન થઈ જાય છે કે પછી એને એમાંથી છૂટવાની વાત પણ સાંભળવી ગમતી નથી. એનો અભ્યાસ કરવો ગમતો નથી. તે બાજુની એની રુચિ ખલાસ થઈ જાય
બરાબર.
એવું કઈ થઈ જાય એ પહેલા ચેતી જવા જેવું
છે.
એ સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને અભિપ્રાય જુદી જાય છે કે કોઈ પર પદાર્થમાં ક્યાંય સુખ નથી સુખની દંડ માત્ર પણ નથી. સ્વભાવમાં જ જેને રસ લાગે અને બીજું નિરસ લાગે પરખે એટલે આવે હો નહીં તો રસ લાગવું મુશ્કેલ છે. સ્વભાવની પરખ આવે અને સ્વભાવમાં જ રસ લાગે ત્યારે બીજું નિરસ લાગે, ત્યારે એને બધા જ શૂન્યમુખી ઉપેક્ષા ભાવ ઉદાસીન ભાવ વર્તે. સંયોગોમાં અપેક્ષા વૃત્તિ આર્પ ધ્યાનના પરિણામ રહ્યા કરે, એને આત્માના રહેલું શીતળ સુખ ત્યાંથી અનુભવમાં આવે. વિષયોમાં જેની ઇન્દ્રિયો આર્પ છે એને સ્વભાવનું શીતળ સુખ ત્યાંથી અનુભવાય. આ કૃપાળુ સમજના હોય
બરાબર.
એટલે આ એક શરત છે કે જેને આત્મિક સુખ ને આત્મિક શાંતિ પ્રગટ કરવી ન હોય એને સ્વર પદાર્થ માંથી સુખ બુદ્ધિ છોડીને નિરસતા ને ઉદાસીનતામાં સહજપણે રહેવું આવશ્યક છે. એવું સહજ પરિણામ થયા વિના આત્માના સુખ નો પત્તો પણ લાગે એવું એટલે છે. ભલે એવું નથી કે ક્યાં કઈ ઠેકાણે છે આત્મા. શુભાશુભ ભાવ અને જ્ઞાન ને અંતર સંધિ માં પ્રજ્ઞાને નો પ્રહાર કરવો, પણ સંધિ જણાય તો ને એમ કહેતા. પહેલી તો એ વાત છે કે અંદર ની શાંત જણાતી નથી તો પ્રજ્ઞા ક્યાં મૂકવી એ ખબર ના પડે. તો એ શાંત જોવા માટે એ ભેદરેખા સમજાય એટલા માટે એને સ્વભાવના મહિમા પૂર્વક પરપદાર્થની રસ વૃદ્ધિ અને સુખ વૃદ્ધિ ને પહેલા તોડવી પડે અને ઉદાસીનતામાં આવવું
પડે. બરાબર.
તો એને અંતર ની સૂક્ષ્મ સમજ જણાય. ઉપયોગ ને સૂક્ષ્મ કેવી રીતે કરવો કે મન ની રસ ને રુચિ માટે તો ઉપયોગ સૂક્ષ્મ જેને સ્થૂળ ઉપયોગ માંથી સૂક્ષ્મ ઉપયોગ ના પરિણામ માં અંતર માં જવું હોય એને રસ અને રુચિ બદલવી પડશે. જે રસ અને રુચિ પરમા સુખ બુદ્ધિ થી વર્તી રહ્યા છે એ આત્મામાં આત્માના સુખના રસ અને રુચિ થી એ બાજુનું એને પરિણામ કેવું પડે. તો એ રસ ને રુચિ ને લઈને ઉપયોગી છે એ સૂક્ષ્મતા ધારણ કરી શકે. ઉપયોગ તો સૂક્ષ્મ થાય તો અંદર માં જ્ઞાન ને રાગ ને જુદા પાડવાનો પ્રયોગ થઈ શકે. જ્ઞાન ને રાગ ભૂલા પડીને ભેદી જ્ઞાન ન થાય ને ભેદી જ્ઞાન ન થાય તો સ્વામી ભાવ અંદર માં
દેખાય તો બાર નો
અંદર માં શું દેખાય દેખાય તો બાર નો છે. મને માથું દુખે છે કે હું ભાવ થી નથી પ્રશ્ન હું ઉપસ્થિત થાય. રાતે ઊંઘ આવતી નથી કેમ કે માથું દુખે છે. માથું દુખે એટલે ઊંઘ આવતી નથી. માથું દુખતું ઘટે તો ઊંઘ આવે તો ઊંઘ આવે તો માથું દુખતું ઘટે કેમ કરું. આ તો માથું દુખવાનું ઘટાડવું કરવું પડે પણ બે એક સાથે જોડાયેલા કારણ કાર્ય એક સાથે જોડાયેલા છે. તો પેલા એ નિરસ તો થાય જે નિરસ્તામાં ઉભો જે રસમાં ઉભો છે ત્યાંથી તો નિરસ થાય. અન્ય મતિઓ નિરસ થઈ શકે છે. તમને તો આ પરમાત્મા નું વિજ્ઞાન જોઈએ છે. મિત્ર જ્ઞાનેન્દ્ર દેવ તરફ છે.
બરાબર.
સમયસર પ્રાપ્ત કર્યું. પ્રાપ્ત માં શું કર્યું છે? ભેદ આપી છે જગત ને ભગવાન કૃષ્ણ આચાર્ય જેવી જગત ને ભેદ આપતા ગયા છે. એક આ બાજુ નો મહિમા આવે ને, ખરો મહિમા દેવગુરુ શાસ્ત્ર નો ખરો મહિમા આવે ને, તો પણ એના રસ ઉડી જાય. પ્રતિકૂળતા નહી ગમે તે સંયોગમાં હોય, પ્રતિકૂળતા માં તો સૌ થાકે છે, અનુકૂળતા પણ એને સુધારે છે. મારું કામ છે આ ભાવમાં અનંત ભવ નું સાજુ કરી લેવા માટે આ ભાવ મળ્યો. અનંત ભવ નો નાશ કરવા માટે એક કાર્ય સંસિદ્ધ કરવું, સાજુ કરવું એટલે એક કાર્ય સિદ્ધ કરવા માટે આ ભાવ મળ્યો છે. એવું જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી મનુષ્ય ભવ નો મનુષ્ય આયુષ નો સમય વેડફાયા વગર રહેશે નહીં. જેને અંતર માં વેદજ્ઞાન કરવું હોય એને ઉપયોગ ને સૂક્ષ્મ કરવો રહ્યો. ઉપયોગને સૂક્ષ્મ કરવા માટે જગતના પદાર્થોના રસ રૂચિ અને સુખ બુદ્ધિ તોડવા રહ્યા અને સ્વભાવનો મહિમા સ્વભાવનો મહિમા ના આવે ત્યાં સુધી એ સ્વભાવને દર્શાવનારા એવા દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષનો મહિમા કરવો જોઈએ. એ એક પ્રકારના ઓલંકી પણ બીજા પ્રકારની બીજા ચિંતાઓ પણ થાય તો ઉપયોગ સૂક્ષ્મ થાય. બહુમાન આવ્યા વગર રસ મટે નહી, રસ મટે નહી તો એનો ઉપયોગ સૂક્ષ્મ થાય. ઉપયોગ સૂક્ષ્મ કરતા થાય તો અંતર માં એનું જ્ઞાન ને વિભાવ સ્વભાવ ને જુદા પાડી શકાય. હેરિજ્ઞાન નો પ્રયોગ ન થાય તો અનુભવ ન થાય. એટલે જે છેલ્લા પારિગ્રાફમાં છે વિભાવનો અને વિભાવના વિષયભૂત પદાર્થોનો રસ તોડીને રૂચિ તોડીને ઉપયોગને સૂક્ષ્મ કરવો અને ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદરમાં ઉદ્દેશ ધારણ કરીને જ્ઞાનમાં પોતાના સ્વભાવનું અવલોકન કરવું, પરખ કરવું, પરખ કરવાનું શીખવું. કોઈ કાર્ય સુધી થાય છે બીજો કોઈ ઉપાય નથી.